તારીખ 20-10-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 14 સળંગ પ્રવચન નંબર 42
આત્મભાવ છે એ ઉપાદે છે. એવું છે આત્મભાવ જ્ઞાન માત્રભાવ છે. આત્મભાવ છે એ જ્ઞાન માત્રભાવ છે. જો જ્ઞાન નિમગ્ન રહે તો તેને જ્ઞાન માત્રભાવ કહેવામાં આવે છે. એવો જે જ્ઞાન માત્રભાવ છે તે આત્મભાવ છે, તે શાંત ભાવ છે, તે વિશ્રામ ભાવ છે, સ્થિરતા ભાવ છે, અનાકુળ ભાવ છે, આનંદ ભાવ છે, તૃપ્તિ ભાવ છે, નિજ ભાવ છે, તેથી ઉપાદે છે. પેલા બધા પરભાવ હતા, પરભાવનો એક ગુણ સામે સામો છે. આત્મભાવ છે એની સામે અનાત્મભાવ છે અને જ્ઞાન માત્ર ભાવ છે. પેલા જળ ભાવરૂપ છે, આ જ્ઞાન માત્ર ભાવરૂપ છે, એમાં શાંતિ છે, એમાં વિશ્રામ એટલે આરામ છે. સાચો આરામ ક્યાં છે? સ્થિરતા ભાવ છે, એમાં ઉપયોગ સ્થિર છે, ધીર છે, ગંભીર છે. આકુળતાનો જેમાં અભાવ છે એવો અનાકુળ ભાવ છે. અને આનંદમય છે, આનંદ સ્વભાવ છે, એનો પ્રગટ અનુભવ રૂપ આનંદ ભાવ છે. એમાં અતૃપ્તિ ભાવ નથી એટલે તૃપ્તિ ભાવ છે, તૃપ્ત થાય છે. પોતાના શુદ્ધ પરિણામને અનુભવતા આત્મામાં પરિણામમાં તૃપ્તિ ઉપજે છે, તૃપ્ત થાય છે. ત્યાં સુધી જીવની અતૃપ્તિ મળતી નથી. જગત આખાના તમામ પ્રકારના અનુકૂળ સંયોગો હોવા છતાં જીવને ક્યાંય તૃપ્તિ થઈ શકે? અતૃપ્ત પરિણામ રહે છે. એક આત્મભાવમાં જ તૃપ્ત ભાવ થાય છે, તૃપ્તિ થાય છે. તે નિજ ભાવ છે, તે પોતાનો ભાવ છે, પોતા સ્વરૂપે ભાવ છે, અને તેથી તે પવિત્ર ભાવ હોવાથી ઉપાદે છે. निर्दोष पवित्र भाव आदि आत्मभाव से उत्पादित है, ग्रहण करवा योग्य है, परिणमवा योग्य है, बनने भाव विवेक करावे छे, ओळखाण करावे छे, આમાં આમ છે ને આમાં આમ છે. આ જોશું અહીંયા જે શુદ્ધ ભાવ થયો, પરિણામમાં જે સમ્યક દર્શન થતા શુદ્ધતા પ્રગટી, તે શુદ્ધતામાં પ્રગટપણે આનંદ છે, પ્રગટપણે તૃપ્તિ ભાવ છે, અનાકુળ ભાવ છે, શુદ્ધશીલ ઉપયોગ છે, વિશ્રામ ભાવ છે, આત્માની શાંતિ છે, જ્ઞાન માત્ર ભવન છે, બીજું પરિણમન નથી. એ શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવ બંને ભાવનું વર્ણન કર્યું. આત્મામાં શુદ્ધ પરિણામ હોય તો એ કેવા, અને અશુદ્ધ પરિણામ થાય તો એ કેવા થાય છે એનું વર્ણન કર્યું છે. આમાં મૂળ ભેદ જોઈએ તો આત્મભાવ છે એમાં બધા ગુણો આવી ગયા. આત્મભાવ કહેતા આત્માના બધા ગુણો સર્વગુણાંશ કે સમ્યક્ત થયા, એવો જે એક ભાવ આખા દ્રવ્યનું જીવનું પરિણમન, એક સમયનું પરિણમન જે શુદ્ધ પરિણમન, તે આત્મભાવ છે. આખા દ્રવ્યના બધા ગુણોનું પરિણમન, એમાં કોઈ એક ગુણની મુક્તતા કે વાત નથી. જ્ઞાન માત્ર ભાવમાં જ્ઞાનની મુક્તતા છે, જ્ઞાન નિમગ્ન જ્ઞાન છે. જ્ઞેય નિમગ્ન જ્ઞાન નથી, પણ ત્યાં જ્ઞાન નિમગ્ન જ્ઞાન છે. જ્ઞાનમાં જ્ઞાન મગ્ન છે, તે જ્ઞાન માત્ર ભાવ છે. શાંત ભાવ છે, શાંતિ આત્મામાં જે ચારિત્ર શાંતિનો ગુણ છે, ચારિત્રની મુખ્યતા છે શાંત ભાવ. વિશ્રામ ભાવમાં પણ ચારિત્રની મુખ્યતા છે, સ્થિરતામાં પણ સ્થિરતા અસ્થિરતા રૂપ ચારિત્રનો ગુણ છે, એ પણ ચારિત્રની મુખ્યતા છે. અણાકુળ ભાવ છે, સુખ સુખની સુખ ગુણની મુખ્યતા છે. અણાકુળતારૂપ સુખ, આકુળતારૂપ દુઃખ અને અનાકુળતારૂપ સુખ, એ સુખ ગુણ મુખ્યતા છે. સુખ સુખ આમ ચારિત્રમાં જાય છે, દર્શન જ્ઞાન ચારિત્રમાં જાય. આનંદ ભાવ છે, આનંદ ગુણની મુખ્યતા છે. તૃપ્તિ ભાવ છે, એ પણ ચારિત્રની મુખ્યતા છે. અને નિજ ભાવ છે, આખા દ્રવ્યની મુખ્યતા છે, પોતાનો ભાવ છે. કેટલાક ગુણ ભેદે છે અને કેટલાક દ્રવ્ય છે પણ વાત કરે છે. આત્મભાવ નિજ ભાવ છે એમ આખું દ્રવ્ય કોઈ ગુણની મુખ્યતાથી વાત નથી. કોઈ પણ ગુણની મુખ્યતાથી વાત હોય તો પણ તે ગુણ વિશિષ્ટ આખું દ્રવ્ય લેવું, એકલો ગુણ નહીં પકડવો, પણ તે ગુણ વિશિષ્ટ આખું દ્રવ્ય છે. ગુણ છે એ દ્રવ્યની જ વિશિષ્ટતા છે. ગુરુ કોઈ જુદી વસ્તુ નથી, પણ વસ્તુની એક વિશિષ્ટતા છે. તેથી ઉપાધિ છે, આ રીતે શુદ્ધ ભાવ છે જે મોક્ષ માર્ગ રૂપ ભાવ છે, તે ઉપાધિ છે. તે શુદ્ધ ભાવમાં જૈન પણ છે, અશુદ્ધ ભાવ છે તેને જીન સંજ્ઞા મળતી નથી. જીન જીન નામ, જૈન જીન નામ, સમ્યક પ્રકારે શુભાશુભ વિભાવ ઉપર વિજય મેળવતા ઉત્પન્ન થયેલો, બળવાનપણે ઉત્પન્ન થયેલો શુદ્ધ પરિણામ હોવાથી એને જીન પણ કહેવામાં આવે છે, અથવા જૈન પણ કહેવાય. તે અંશ જેને પ્રગટ થયો ત્યારથી તે જૈન. ભેદ ભાવ છે, આકુલતા રૂપ ભાવ છે, દ્વેષ રૂપ ભાવ છે, કોઈને કોઈ પર પદાર્થ ના અણગમાથી ઉત્પન્ન થયેલો ભાવ છે. જયારે તૃપ્તિ ભાવ છે, એ પોતાના સ્વરૂપ ના ભોગવતાથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ નો ભાવ છે. સ્વરૂપમાં અનંત ગુણ પોતાના પરિણામ વડે પોતાના ભોગ સ્વરૂપને ભોગવતો કરે છે, તેનાથી જે તૃપ્તિ ઉપજે છે એ તૃપ્તિ છે, એ શુદ્ધ ભાવ છે, નિજ ભાવ છે. સરસ લાગણી ને પાણી પીધું માટે તૃપ્તિ છે એ વાત અમને નથી, એને તો ખેદ ભાવ કરે છે. એવી તૃપ્તિ છે જે પર પદાર્થના સંયોગથી તૃપ્તપણ થાય છે, એ તો બધો ખેદ ભાવ છે અને આકુલિત ભાવ છે. અહીંયા પોતાના સ્વરૂપમાં અંતર્મુખ પરિણામ થતા પોતાના પરિણામમાં પણ શાંતિ થાય, ઉપશમ ભાવ થાય, પરિણામ પોતામાં સમાઈ જાય, ત્યારે તૃપ્તિ ઉપજે છે. અને એ તૃપ્તિ ભાવ છે, એવું ભાવ્યું છે, જેથી અતૃપ્તિ થતી નથી. પેલા પરિણામ તો તૃપ્તિના એવા છે કે એક વિષયની તૃપ્તિ થાય ને બીજા વિષયની અતૃપ્તિ એ વખતે ત્યારે જ ભેદ થઈ જાય, એવા એ પરિણામ છે. જો કે ત્યાં તો વેદે વેદ ભાવ મળતા જ નથી. પરિણામના વિજ્ઞાન સાથે સાથે જોઈએ તો વેદક એવો આત્મા અને વેદાવા યોગ્ય એવા જે એના પરિણામ અથવા પર વિષય એ બેને મેળ ખાતો નથી, સમયાંતર થઈ જાય છે, એટલે તે અતૃપ્તિ કદી થાય નહીં. એનું કારણ એ છે વિજ્ઞાન છે પરિણામ સમયસર. 215-216 દાખલો વિષય વેદી વિદતા દરેકના સામે સામે છે, કોઈ સામે લીધા છે, કોઈ સામે નથી લીધા. જેમકે જ્ઞાન માત્ર ભાવની સામે બીજું કાંઈ નથી લીધું, આત્મભાવની સામે બીજું કાંઈ નથી લીધું, નિજ ભાવની સામે પર ભાવ લેવું જોઈએ એવું નથી લીધું. સહેજે સહેજે જે ભાવ આવ્યા કોઈ કોઈ સામે છે, કોઈ કોઈ સામે છે. આત્મ પરિણતિમાં આત્મા છે, હું છું એવી પરિણતિ વડે આત્મા પ્રત્યે શ્રદ્ધાનો છે. ઉપર ક્યાંય શ્રદ્ધાનો બોધ નથી. પેલા સમુચ્ચય આખા ગ્રહની વાત લે છે કે આત્મ પરિણતિમાં આત્મા છે, આત્માના આશ્રયે અનંત ગુણના પરિણામ થયા. અભેદ એકરૂપ પરિણામ ને એક સમયનું એક પરિણામ ગણીને આત્મ પરિણતિ કહી છે. ક્યાં છે આત્મા? આત્મા આત્મ પરિણતિમાં છે. અનાત્મ પરિણતિમાં વિભાવ પરિણતિમાં આત્મા નથી. ગમે તેટલો ઉચ્ચ કક્ષાનો શુભ ભાવ હોય તો પણ તેમાં ક્યાંય આત્મા નથી. આત્મ પરિણતિમાં આત્મા છે એમ કહીને અનાત્મ પરિણતિમાં આત્મા નથી એમ કહે. જાતિ ભેદ છે, એની જાતિ જુદી છે, આની જાતિ જુદી છે. આત્મ પરિણતિમાં આત્મા છે, હું છું એવી પરિણતિ આત્મા પ્રત્યે આ હું છું સત્તા પકડે છે. પોતાના અસ્તિત્વમાં હું પણ જે ભાવ કરે છે તે ભાવ આસ્તિત્વ ભાવ છે, ભાવ સમ્યક દર્શન નો ભાવ છે. આસ્તિક ભાવ કહો, સમ્યક દર્શન નો ભાવ કહો, શ્રદ્ધા ભાવ કહો, બધું એક જ છે. પોતાના સ્વરૂપ વિશે નિરૂપણ કરનાર એવો જે શ્રદ્ધાનો ભાવ તેને આસ્તિક ભાવ કહે છે, તેને સમ્યક દર્શન કરે છે. એ સમ્યક દર્શન હું છું એવી પ્રગતિ વડે આત્મા પ્રગટે, એવા સમ્યક દર્શન વડે આત્મા પ્રગટ થાય છે. આત્મા પ્રગટ થાય છે એમ કહો કે આત્મામાં આત્માનું આત્મા રૂપ શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે, શુદ્ધ દશા પ્રગટ થાય છે, એને આત્મા પ્રગટ થાય છે એમ કહેવામાં. હું છું એવી પ્રગતિ વડે આત્મા પ્રગટે, આત્મામાં એટલે પોતામાં પ્રગતિ આવે, ત્યાં પ્રગતિ આત્મામાં આવે. જે પ્રગતિ બહાર ભટકતી હતી અને શુભાશુભ વેશ ધારણ કરતી હતી, અજ્ઞાનથી સંપ્રદાયોમાં શુભ વેશને ઠીક મનાણો અને અશુભ વેશને અઠીક મનાયો, પણ અહીંયા આત્મામાં જે પરિણતિ આવી તે શુદ્ધ થઈ, અને જે બહાર ગઈ તે શુભાશુભ રીતે અશુભ રહી. આત્મામાં પોતામાં પરિણતિ આવી. હું છું પણાની માન્યતા, હું છું એ રૂપણે જે માન્યતા શ્રદ્ધા લીધી ને, માન્યતા એટલે શ્રદ્ધા, એવી માન્યતા હું છું એવી માન્યતા સ્વપદનું સાધન છે. આ સાધન અપેક્ષા એ સિદ્ધાંત કયો. કોઈ એમ કહે કે દેવગુરુ શાસ્ત્ર સાધન છે, કોઈ એમ શાસ્ત્રને સાધન બનાવે છે, વાણીને સાધન. કોઈ કહે કે શરીરની નિરોગતા તે સાધન છે, પહેલું તે જાતે અથવા શાસ્ત્રમાં એનું આવે કે ભાઈ કે શરીરમાં રોગ ન હોય ખરું ધર્મ સાધન, શરીર એ ખરું ખરું ધર્મનું સાધન છે. એકાંતમાં ધ્યાન કરવાનું હોવાથી એકાંત છે એ સાધન છે, તરીકે ધ્યાન લાગે એ વિષયોમાં ઉપયોગ ન જાય સરકાર એવું બહારમાં સાધન જોતું હોય તો શું એકાંતમાં રહેવું છે એને પણ સાધન કહ્યું. એ બધા સાધનો જીવિત પ્રથા સાથે જવાથી કહેવા માત્ર છે, કહેવા માત્ર છે એટલે ખરેખરા સાધન નથી. જો ખરેખરા સાધન નથી એટલા માટે કે એ સાધનની અનુપલબ્ધિમાં પણ, બિન હૈયાતીમાં પણ આત્માનું શુદ્ધ કાર્ય થતું જોવામાં આવે છે. જ્યાં મુનિઓને ઉત્સર્ગ પરિશ્રમ પડે છે ત્યાં બીજા કોઈ સાધન હોતા નથી. જેને સાધના તૂટી જાય એવા બહારમાં સાધનો હોય છે તો પણ ખરું સાધન પોતાની પાસે હોવાથી એ આ સાધન છે. હું છું પણાની માન્યતા સ્વપદનું સાધન છે, અન્ય દર્શનનું સાધન હોવાથી, અથવા આત્મામાં જેમ જ્ઞાન ગુણ છે એમ સાધન નામનો કરણ ગુણ છે. કરણ એટલે સાધન, સાધન સંપન્ન હોવાથી આત્મા પોતાનું સ્વકાય નિજકાય કરવામાં પોતે પરિપૂર્ણ સાધન સંપન્ન છે, સાધનથી પૂરેપૂરો સંપન્ન છે. એટલે એને કોઈ સાધના અંતરની અપેક્ષા નથી. મોક્ષ પામનાર આત્મા અવશ્ય મનુષ્ય જ હોય. ચાર ગતિ માંથી બીજી ત્રણ ગતિ બાદ કોઈ જીવ નિર્વાણને પામે છે તો મનુષ્યપણાને શાસ્ત્રમાં સાધન પ્રદાન થાય. તે મનુષ્યમાં પણ નારાજ સહનન, વજ્રનારાજ સહન, વજ્રનારાજ સહનન એવા જે હાડકાની મજબૂતાઈ છે એને સાધન મોક્ષ પામનાર જીવને એવી જ અસ્થિની એના અસ્થિ એટલે હાડકા એવી જ મજબૂતાઈ હોય. કોઈ જીવ એવો ન હોય મનુષ્યમાં કે જેને એવું ના સહનન ન હોય અને મોક્ષ એમની હોય. મનુષ્ય ન હોય અને મોક્ષ મોક્ષ જે હોય એવું કોઈ જીવ હતો પૂર્વકર્મની જ્યાં પર્યાપ્તિ છે ધર્મની અંદર પહેલા અંતર્ભૂતમાં જે બહારથી આવે ગર્ભમાં ત્યારે અપર્યાપ્ત અવસ્થા લીધી છે. અંતર્મૂર્તમાં એની પર્યાપ્તિ છે. પર્યાપ્તિ એટલે એને 10 પ્રાણ પર્યાપ્ત થાય. પાંચ ઇન્દ્રિય, મન, શ્વાસોશ્વાસ, આયુ એ બધું એની પર્યાપ્તિ અંતર્મૂર્તમાં થઈ જાય. એવી પર્યાપ્તિની અંદર બધું આવી જાય છે. પછી તો બધો વિકાસ છે પરમાણુ. આત્મપ્રવૃત્તિમાં આત્મા છે. ગુણ એવી પરિણતિ એ આત્મપરિણતિ છે. હું મારામાં છું, મારા સ્વરૂપમાં હું છું એવી જે સ્વપદની માન્યતા, સ્વમાં સ્વપદની માન્યતા, સ્વપદમાં સ્વપણાની માન્યતા, સર્વસ્વપણાની સ્વપણી એટલે સર્વસ્વપણાની માન્યતા, તે સ્વપદનું સાધન છે. તે સ્વપદ પામવાનું સાધન છે. ઓલી બધી વાત ટૂંકામાં બતાવી છે અને અહીંયા માન્યતાનો વિષય આપણે જુદો પાડીને જરા વિસ્તારથી વિષય લીધો છે. પણાની માન્યતા સ્વપદનું સાધન છે. હું પરિણામ હું કહું છું. હું એમ પરિણામમાં પોતે હું પણ કરે છે એમ જાણે છે. એમ જાણે છે કહે છે એટલે એમ જાણે છે કે કહેવાનું કુટુંબનું કાર્ય છે. એ કોઈ જીવના પરિણામનું કાર્ય નથી. હું પરિણામ એમ હું કરું છું. એમ હું પરિણામમાં હું પણ કરું છું એમ જણાય છે કે પરિણામમાં હું પણ હું કરું છું. એવું હું પણ પરિણામમાં થયા કરે છે. એ અસ્તિત્વને ગ્રહે છે. હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહે છે. હવે મૂળ પદમાં અસલ સ્વરૂપમાં મૂળ સ્વરૂપમાં હું પણ ન થાય અને અન્ય ભાવમાં કે અન્ય દ્રવ્યમાં થાય ત્યારે તેને અસમ્યક અથવા મિથ્યા કહેવામાં આવે છે. વિપરીત કહેવામાં આવે છે. હું પણ કરે છે માન્યતા શ્રદ્ધાનો ભાવ આસ્તિક ભાવ હું પણ કરે છે. જ્યાં સુધી તે પોતાના મૂળ સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્ય ભાવમાં હું પણ કાર્ય કરે છે ત્યાં સુધી શ્રદ્ધા મિથ્યા છે. મૂળ પદમાં હું પણ થતા, મૂળ સ્વરૂપમાં હું પણ થતા, હું પણ છે ત્યાં તેથી ત્યાં હું પણ થતા, અસ્તિત્વ ગુણ ત્યાં હોવાથી ત્યાં હું પણ આસ્તિક્ય થતા તેને સમ્યક શ્રદ્ધા કહેવામાં આવે છે. અને તે સમયે શ્રદ્ધા સ્વરૂપ પામવાનું, નિજપદ પામવાનું, પરમાત્મ પદ પામવાનું વાસ્તવિક સાધન છે, ખરેખર સાધન હોય છે. હું પરિણામ હું કરું છું, હું પરિણામો એ સ્વપદની આસ્તિકતા કરી શ્રદ્ધા અપેક્ષા એ કેટલી વાતો કરે છે દીપસિંહજી. હું પરિણામો એ સ્વપદની આસ્તિકતા કરી સ્વપદ પરિણામ યોગ્ય સ્થાન વિના હોય નહીં. અહીંયા સમ્યક પણ વધી દીધું, યોગ્ય સ્થાન તો એમાં સમ્યકતા આવી, સમ્યક્ત આવ્યું, સમ્યકપણું આવ્યું. જ્યાં પરિણામો એ પોતાના નિજ પદમાં હું કરીને આસ્તિકતા કરી ત્યાં સ્વપદ પરિણામ થયા, સ્વપદ પરને આશ્રય પરિણામ થયા, તે પરિણામ યોગ્ય સ્થાન રૂપ થયા, યોગ્ય સ્થાનમાં પરિણામ આવ્યા, તે પરિણામને સમ્યક જાતિના પરિણામ કહેવામાં આવ્યા. તે સમ્યક જાતિના પરિણામ છે. એટલે તે સર્વ ગુણાંશ તે સમ્યક, સર્વ ગુણોના પરિણામનો અંશ યોગ્ય સ્થાનમાં એટલે નિજ પદમાં આવ્યો. નિજ પદમાં એ પરિણામ અંતર નિમગ્ન થયા, આત્મનિમગ્ન થયા, તેથી યોગ્ય સ્થાન રૂપ થયા, તેથી તે પરિણામ સમ્યક થયા એમ કહેવામાં આવે છે. એ પરિણામ યોગ્ય સ્થાન વિના હોય, સ્વપદ પરિણામ યોગ્ય સ્થાન વિના હોય નહીં, અથવા યોગ્ય સ્થાને પરિણામ આવતા તેને સ્વપદ પરિણામ અથવા સ્વપદને આશ્રય થતા પરિણામ યોગ્ય સ્થાન રૂપ પરિણામ કહેવા, ગણવા, સમજવા. હવે એની સામે વિષયને નાસ્તિક સ્પષ્ટ કરે છે. આસ્તિક કે કાય ચેષ્ટા છે એ ધ્યાન નથી. આવા જે સ્વપદ પરિણામ છે, યોગ્ય સ્થાન રૂપ થયેલા નિજ પદમાં આવેલા જે પરિણામ છે, ત્યાં કોઈ કાયની ચેષ્ટા નથી, ત્યાં કોઈ કાયાના પરિણામ નથી. સામાન્ય રીતે ધ્યાન પદ્માસનમાં, ખડગાસનમાં ઉત્પન્ન થાય છે સ્વરૂપ ધ્યાન. એવી જે કાયની સ્થિતિ, આસન તો કાયાનું છે, ખડગાસન તો પદ્માસન, એ કાય ચેષ્ટા આ સ્વપદ પરિણામ યોગ્ય સ્થાન રૂપ થયા એમાં છે કે એમાં એ નથી, જુદું પાડે છે. જળ ચેતનની ભૂમિકાને વહેંચે છે. વ્યવહારે ભલે એને એ આસન એ ધ્યાન સાથે સુમેળ છે, એ નિમિત્ત ગણીને એનું વર્ણન કહેવામાં આવે, પણ છતાં જે યોગ્ય સ્થાન રૂપ થયા એવા જે સ્વપદ પરિણામ, એ પરિણામમાં ક્યાંય કાય ચેષ્ટા. જે કાય ચેષ્ટા છે તે ત્યાં નથી, વચન ઉચ્ચારણા છે ત્યાં છે ત્યાં તે ત્યાં નથી. કોઈ પણ પ્રકારનું વચન ઉચ્ચારણા, શુદ્ધોહમ વિદ્ધોહમ નિર્વિકલ્પોહમ, એવું વચન ઉચ્ચારણ કરે ધ્યાન કરતા. નિજપદમાં આવતા પહેલાં વચન ઉચ્ચારણ કરે, નિજપદનું હું શુદ્ધ છું, એક છું, પરમાનંદ સ્વરૂપ છું, એક છું, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ધ્રુવ અપરિણામિક છું, એ વચન ઉચ્ચારણા ધ્યાન નથી. એ વાણીના પુત્રના પરિણામ છે. જેમ કાયા પરમાણુના જળ પુદગળના પરિણામ છે, એમ વાણી પણ જળ પુદગળના પરિણામ છે. એ પણ સ્વપદ પરિણામ રૂપ થયેલા જે પરિણામ, એ પરિણામમાં કોઈ વચન ઉચ્ચારણાના પરિણામ નથી, ભાષા વર્ણનાના છે. મન ચિંતવન છે ત્યાં નથી. મનનું જે ચિંતવન, મનમાં જે વિકલ્પ થાય કે હું શુદ્ધ છું, આત્મા છું, પરમાત્મા છું, એવું જે પરમ પદનું ચિંતવન થાય એ ચિંતવન પણ ત્યાં સ્વપદ પરિણામ થયા, નિર્વિકલ્પ પરિણામ થયા ત્યાં, વિકલ્પના મનના વિકલ્પના પરિણામ ત્યાં નથી. મન વચન કાયાથી ભિન્ન એવા આત્મ પરિણામ છે, આત્મ પરિણતિ એવી છે કે ત્યાં મન વચન કાયાના પરિણામ નથી. મનચિંત પણ માંબી દેજો. દ્રવ્ય મનનું પરિણમન તો સ્પષ્ટપણે પુદ્ગળ પરિણામનું પરિણમન છે, પુદ્ગળ પરમાણુનું પરિણમન છે એ તો ત્યાં નથી. પણ એ મન ઇન્દ્રિયના આશ્રય જે ચિંતન રૂપ વિકલ્પ થાય છે, આત્માનો વિકલ્પ થાય છે, એ પણ આત્મ પરિણામ નથી. આત્માનો વિકલ્પ તે આત્મ પરિણામ નથી. પદમાં પોતાની મગ્નતા, સ્વરૂપ વિશ્રામ, આનંદ રૂપ પદમાં સ્થિરતા, આ બધા ચારિત્રના બોલીતા ધર્મ થયો ત્યાં ચારિત્ર થયું કે નહીં એનો અવસર છે. કે આત્મપદમાં પોતાની મગ્નતા, મગ્નતા એટલે એકાગ્રતા, લીનતા, સ્વરૂપ ધ્યાનમાં જ સમ્યક દર્શન પ્રગટે છે. પછી જો આચરણથી લઈએ, ચારિત્રથી લઈએ, તો સમ્યક દર્શન ક્યાં પ્રગટે છે કે સ્વરૂપના ધ્યાનમાં પ્રગટે છે. અત્યારે તો ત્રણે સંપ્રદાયના સાધુમાં શુદ્ધ ઉપયોગનું ધ્યાન સાતમા ગુણસ્થાનને પ્રત્યે, કોઈ વળી કહે છે કે બારમા ગુણસ્થાનને પ્રત્યે એ પહેલાં ધ્યાન હોય નહીં, સાતમાને એ પહેલાં ધ્યાન હોય નહીં, યા પછી ચોથા ગુણસ્થાને પ્રત્યે. ક્યાં પ્રત્યે? ચોથા ગુણસ્થાને પ્રત્યે. ચારેય ગતિમાં શુદ્ધ ઉપયોગ થાય છે. સમ્યક દર્શન છે એ પોતે વિતરાગી પરિણામ છે, એ કોઈ રાગી પરિણામ નથી, પણ વિતરાગી પરિણામ છે. ત્યાંથી તો જૈન પણ લીધું છે ને, ચોથા ગુણસ્થાનથી શ્રાવક પણ લીધું છે, જૈન પણ લીધું છે. પહેલા ગુણસ્થાનમાં જૈન પણ નથી, અજૈન પણ નથી. પહેલું ગુણસ્થાન છે તે અજૈનપણાનું છે, ચોથા ગુણસ્થાનથી જૈન પણ અવિરતી શ્રાવક, પાંચમા દેશવીરતિ શ્રાવક, અને છઠ્ઠા સાતમામાં એવા કે મુનિ છે, તે શ્રાવક નથી પણ સાધુ છે. ત્યાંથી સાધુ પણ લીધું છે. મોક્ષ થાય ત્યારે, મોક્ષ થાય સંભવ નથી, અનુભવ કાળ એવું કહે છે. સામાન્યપણે એમ હોય છે મનુષ્યને, સામાન્યપણે ધ્યાનની અવસ્થામાં ખડગાસન અથવા પદ્માસન એને અનુકૂળ છે પોતાના પરિણામ. પણ એવું નથી કે એને એવું આસન હોય ત્યાં નિયમ બધા. મુનિને તો ક્ષણે ક્ષણે શુદ્ધ ઉપયોગ થાય, પ્રવચન કરતા કરતા શુદ્ધ ઉપયોગ થાય, આહાર કરતા કરતા થાય, નિંદ્રા માટે ઘડી સૂતા હોય ને એમાં પણ એને ક્ષણે ક્ષણે શુદ્ધ ઉપયોગ, આડે પણ ખેઠિયા હોય ને શુદ્ધ ઉપયોગ થાય. કોઈ પણ હાલતમાં ક્ષણે ક્ષણે એમને શુદ્ધ ઉપયોગ થાય જ છે, પછી ક્યાં આસન ન થવાનું. નવું થવાનું છે એમાં ચારેય ગતિમાં છે. નારકીના જીવને તો માર કાપ થતી હોય, કરવતથી કાપતા હોય એને સમીપ દર્શન થાય, શરીરને બે નારકી લઈને આખું શરીરને વેરતા હોય, જેમ લાકડું વેરે એમ શરીરને વેરતા હોય, સમીપ દ્રષ્ટિ થાય. અગ્નિમાં નાખે એની સમીપ દ્રષ્ટિ થાય. ત્યાં આસન કરવું, દેવ મનુષ્યને નારકીના શરીર તો ઊભા છે, દેવનું શરીર ઊભું છે, મનુષ્યનું શરીર ઊંધું છે, નારકીનું શરીર ઊંધું છે, પણ ત્રિરિયંતના બધા શરીર આડા છે, કોઈ ઊંધું નથી. આ નીચ વાંદરા ઊભા થાય છે પણ મૂળ આડા શરીર છે, પણ થોડીક આડોડાઈ ઓછી કરી છે એટલે ઊભા થઈ શકે છે. થોડીક એની સેન્સ પણ મનુષ્ય જેવી હોય છે, એટલે એને આડોડાઈ ઓછી કરી છે, એટલે થોડા એ પ્રકારનું સંધન એને હોય છે, બંધારણ હોય છે, ઊભા થઈને ચાલી શકે પણ એ થોડી વાર. બાકી જે કાર્ય એ આડા પણ એ કરી શકે, એ ઊભા પણ એ કરી શકે, તો ત્યાં આસન ક્યાં કરે? પદ્માસન ને ખરગાસન ક્યાં કરે? કીધી રીતે છે કે માસનું છે, કાંઈમાં આડું જ રહે, પાણીમાં આડું જાય છે, એને સમજી લે શંકા એ નિયમ લાગુ પડતો. સ્વરૂપમાં આસ્તિક્યા હું પણ કરે, સમ્યક દર્શન તો આમ થાય છે કે આત્મા માં હું છું, સ્વપદમાં હું છું એવી પરિણતિ કરે, એવો આસ્તિક્ય ભાવ કરે, પોતાના નિજ પરમાત્મ પદમાં પોતાની આસ્થાને લાવે, અન્ય સ્થાનમાંથી આસ્થાને ઉડાવે, નાશ કરે અને નિજ પરમાત્મ પદમાં આસ્થા કરે, એવી આસ્થા કરે, ત્યારે એને પ્રથમ ધર્મની શરૂઆત થઈ, શ્રદ્ધા થઈ, સમય દર્શન થયું એમ કહેવામાં આવે છે. આસ્થા ગમે ત્યાં કરે, કરી શકે. એટલે તો કહ્યું ત્યાં કાય ચેષ્ટા નથી, ત્યાં વચન ઉચ્ચારણા નથી, ત્યાં મન ચિંતવન નથી. ત્રણેય પ્રકારના પરિણામોથી, ત્રણેય પ્રકારથી નિરપેક્ષ એવું જે અંતર્મુખી આત્માનું શ્રદ્ધાનું પરિણમન, અંતર્મુખ થયેલી શ્રદ્ધાનું પરિણમન, તેને અહીંયા સમ્યક દર્શન કહીએ. તે સમ્યક શ્રદ્ધા એ સાચી આસ્થા છે, સત્ય આસ્થા છે. ત્યારે આત્મપદમાં પોતાની મગ્નતા થઈ, બીજા ગુણો પણ આત્મપદમાં નિમગ્ન થયા, સમસ્ત ગુણો પોતાના પરમાત્મ પદમાં લીન થયા, મગ્ન થયા, નિમગ્ન થયા, એકાગ્ર થયા, તેને મગ્નતા થઈ, આત્મપદમાં પોતાની મગ્નતા થઈ, તેને સ્વરૂપમાં વિશ્રામ મળ્યો, ત્યાં પરિણામને આરામ મળ્યો. જે પરિણામ અનેક પ્રકારના બાહ્ય પદાર્થો ઉપર ઠેકડા મારતા હતા, અહીંથી સુધી નાયા જાય, અહીંથી સુધી ખાવા બેસે તો દાળ ઉપરથી, શાક ઉપર ને શાક ઉપરથી, રોટલી ઉપર ને રોટલી ઉપરથી, ચટણી ઉપર પરિણામ ઠેકડા મારે છે, કુદાકુદ કરે છે, અન્ય 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 પદાર્થોને વિષય બનાવીને પરિણામ કૂદે છે. ત્યાં એ પરિણામ ને ક્યાંય આરામ નથી, છે ક્યાંય આરામ? આરામ નથી પણ હેરાન હેરાન છે પરિણામમાં. એ અહીંયા સ્વરૂપ વિશ્રામ છે, આનંદરૂપ પદમાં સ્થિરતા થઈ છે, આત્મા નિદાનંદમાં આવ્યો ત્યારે એને અંતરમાં જે આનંદ ઉપજ્યો, એ સ્વરૂપાનંદમાં ચિદાનંદ પદમાં એને સ્થિરતા થઈ છે. માન્યતા એ સતને પકડ્યું છે, સત્તા એનો વિષય છે ને, એનું કીધું નામ સત છે. માન્યતા એ સતને પકડ્યું છે અને જ્ઞાને ચિદને પોતાને અનુભવ કર્યો છે, જ્ઞાન નિમગ્ન જ્ઞાન થયું, સત ચિત અને ત્યાં આનંદ ઉપજ્યો, એનું નામ સચ્ચિદાનંદ છે. ત્યાં જે આત્માનંદ ઉપજ્યો, ત્યાં જે સ્વરૂપાનંદ ઉપજ્યો, એને ચિદાનંદ કહેવામાં, જ્ઞાનાનંદ કહેવામાં એને આવે છે. આનંદરૂપ પદમાં ત્યાં સ્થિરતા થઈ, ચિદાનંદ ચિદ પરિણતિ નો વિવેક કરવો. એ ચિદાનંદ છે, આનંદ રૂપ પદમાં સ્થિરતા થઈ તે જ ચિદાનંદ છે. એવી જે ચિત પરિણતિ, એવી જે આત્મ પરિણતિ, એવી જે શુદ્ધ પરિણતિ, પવિત્ર ભાવ, એ પવિત્ર નિર્દોષ પરિણતિ છે, તેનો વિવેક કરવો. આને જૈન પણ કહ્યું છે, કુરાચારને જૈન પણ કહ્યું નથી, જૈન પણ આનું પદ દીધું છે ને. છેલ્લો બોલી શકે છેલ્લો મૂર્ખ મૂર્ખ કુરાચાર પણ કુરાચાર ને મૂર્ખા છે એ જૈન પણ માને છે. ખરેખર તો આવી જે ચીપ પરિણતિ અંદર માં ઉદય, શુદ્ધ પરિણતિ, પવિત્ર પરિણતિ ઉદય, તે સમ્યક પ્રકારે કસાય ઉપર વિજય મેળવતા ઉત્પન્ન થયેલી પરિણતિ હોવાથી એને જૈન પણ કહેવામાં આવે છે. અહીંયા ભાવ જૈન પણ છે, ચોથા ગુણસ્થાન છે. પછી વિશેષ ચેતા થાય ત્યારે પાંચમું શ્રાવકનું જૈન પણ, તે ખરો શ્રાવક છે, જ્યાં સ્વરૂપ સ્થિરતાને વશ, વિભાવ અસ્થિરતાના કેટલાક વિકલ્પો ઉત્પન્ન થાય એવી શુદ્ધ પરિણતિ થઈ જાય છે. આંશિકપણે એને દેશવૃત્તિ કહેવામાં આવે છે. ત્યાં પછી તે પદાર્થના વિકલ્પ નહીં હોવાથી તે પદાર્થના ગ્રહણની પ્રવૃત્તિ જોવામાં આવતી નથી, એટલે બાહ્ય ત્યાગથી પણ લોકો એને સમજે છે, ઓળખે છે. વિવેક કરવો એટલે એની કિંમત કરવી એમ છે, કેમ કે અનાત્મ પરિણામ અને આત્મ પરિણામ બંનેની વાત કરી. આત્મ પરિણામની વાત જરા વિસ્તારથી કરી, શ્રદ્ધાનો બોલ લઈને, સ્થિરતાની પાછળ કરીને વાત લીધી, આનંદની વાત લીધી. આવા જે પરિણામ છે એનો વિવેક કરવો એટલે એની કિંમત કરવી. રાગની કિંમત છે, રાગના વિષયરૂપ પદાર્થોની કિંમત છે, એ કિંમત ઉડાડવા જેવી છે, અને આની કિંમત કરવા જેવી છે. હું તો આખો આધાર મૂલ્યાંકન ઉપર છે કે કોણ ક્યાં મૂલ્ય આપ્યું છે એના ઉપર પરિણામ આપોઆપ ચાલ્યા જાય છે, લઈ જવા પડતા નથી પણ આપોઆપ ચાલ્યા જાય છે. એટલે તેનો વિવેક કરવો, વિવેક કરવો એટલે આદર કરવો, કિંમત કરીને, મૂલ્યાંકન કરીને એનો આદર કરવો, અથવા આવા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને આનંદના પરિણામ આદરવા. વિવેક કરવો એનો અર્થ કે આદરવા, અને રાગાદી ભાવનો અનાદર કરવો. આને આદર વાંચવાનો ચીજ પરિણતિમાં, ચીજ પરિણતિ ચીજમાં રમે આત્માનંદ ઉપજે. થોડી મસ્તીની વાત પણ એમની, આનંદનો જ્યાં વિષય આવે છે જ્ઞાન, ત્યાં થોડી મસ્તી વિશેષ આવે છે. કે ચીજ પરિણતિ ચીજમાં રમે આત્માનંદ ઉપજે, જ્યારે ચૈતન્યની પરિણતિ પોતાના ચીજ સ્વરૂપમાં રમે છે, જામે છે, રમે છે એટલે એકદમ જામે છે, ત્યારે ત્યાં વિશેષ વિશેષ આનંદની ઉત્પત્તિ થાય છે, ત્યાં ઘણો આનંદ અનુભવાય છે. એ આત્માનો આનંદ જ્યાં ઉપજે છે ત્યારે મન દ્વારા વિવેક થયો છે, તે વિવેક થયા પછી મન પણ બાજુએ રહે છે, ત્યાં મન સાથે આવતું નથી. અહીંયા પેલું મૂલ્યાંકન છે, મૂલ્યાંકન કરે છે, વિવેક કરે છે, ત્યારે તો હજી મન સાથે છે, પરિણામ મનમાં લાગે છે અને વિવેક કરે છે. મનાશ્રિત જ્ઞાનમાં વિવેક, વિકલ્પના કાળમાં વિવેક, થાય છે કે આ આદરવા યોગ્ય છે, આ આદરવા યોગ્ય નથી. પણ જ્યાં ચીડ પરિણતી ચીડમાં રમે છે, આત્મામાં એ રમે છે, લીન થાય છે, જામી જાય છે, ત્યારે જે આનંદ ઉપજે છે એમાં તો મન બાજુમાં રહી જાય છે, એકકોર પડી રહે છે. આપણે કે તમે એકકોર પડ્યા રહ્યો, આ અમે અમારી શક્તિથી અમારું કામ કર્યું, તમે પડ્યા એકકોર, એક બાજુએ રહી ગયા. એ મનની મદદ વિના એમ કહે છે. છેલ્લે છેલ્લે મનના પરિણામ હોય છે, કાયમી પ્રવૃત્તિ વચન ઉચ્ચારણાની પ્રવૃત્તિ બંધ થાય છે, પણ મનના પરિણામ છેવટ સુધી ચાલુ રહે છે. ત્યાં સુધી સ્વવિકલ્પ દશા છે. સ્વવિકલ્પ દશા છે ત્યાં સુધી આત્માનું ધ્યાન લાગતું નથી, ત્યાં સુધી આનંદ ઉપજતો નથી. અહીંયા જ્યાં સ્વરૂપમાં એકાગ્રતા થઈ ધ્યાનમાં, ત્યારે મન પણ બાજુમાં રહે છે. એ સ્વરૂપ ધ્યાનમાં મનનું કોઈ કાર્ય નથી. આત્માના શ્રદ્ધા, જ્ઞાન, આચરણ, આનંદ આદિ ગુણોના પરિણામ સિદ્ધે સીધા કોઈ પણ ઇન્દ્રિયોનું અવલંબન લીધા વિના અતિન્દ્રિય ભાવે થઈને સીધા પોતાના સ્વરૂપમાં નિમગ્ન થાય છે, અંતરલીન થાય છે, ડૂબી જાય છે. જળ છે એનો આશ્રય કરે છે, ત્યાં સુધી તો એને આત્મામાં પહોંચવાનું બનતું નથી. જળના સાધનથી ચૈતન્યનું કાર્ય ન થાય, રાગના સાધનથી વિતરાગતાનું કાર્ય ન થાય. કેમ કે રાગમાં એ શક્તિ નથી ને મનમાં પણ એ શક્તિ નથી. આત્મા પોતે શક્તિની અપેક્ષા એ તો અનંત ગુણ અનંત શક્તિનો પોતે ધણી છે. આત્મા અનંત શક્તિનો આત્મા પોતે ધણી છે. એ પોતાની શક્તિ કોઈની મદદ વિના લીધા વિના પોતાની શક્તિનો ઉપયોગ કરે છે, સદુપયોગ કરે છે, અને પોતાનું સ્વકાર્ય નિજ કાર્ય કરી લે છે. એમાં એની કોઈની આવશ્યકતા નથી. એ જ એનું સાચું કાર્ય છે. કોઈની મદદ લે એનું કાર્ય સાચું નથી. આ તો આપોઆપે અહીં તો એમ લેવું છે કે જ્યાં ચિત્ત પરિણતિ સ્વરૂપમાં રમણતા કરે, લીનતા કરે, એકાગ્રતા કરે, ત્યારે મન તો આપોઆપ બાજુમાં રહી જાય છે. એટલે પરિણામ મનને છોડીને આગળ જાય છે, એ બાજુમાં રહી ગયો. એની સાથે તાલ મિલાવી શકતું નથી, ગતિ મિલાવી શકતું નથી. મન થાકી જાય છે. મનમાં જે વિકલ્પ થતા હતા, હું આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એ મન થાકી જાય છે. મનનું ક્યાં કામ નથી હવે. મન થાકી જાય છે ને, અહીં તો એમ કહેશે કે મન મરી ફીટે છે, એવો શબ્દ લે છે. કે પરમાત્મ ભાવના કરતા કરતા નીચે, ત્રણ મિનિટ છોડીને, પરમાત્મ પદ નજીક આવે ત્યારે પરમાત્માના તેજથી મન પહેલેથી જ મરી ફીટે છે. એવું પરમાત્માનું તેજ છે, આત્માનું તેજ એટલું છે કે મન તો ત્યાં મરી જાય છે. ત્યાં મનનું અસ્તિત્વ રહી શકતું નથી એમ કહેવાય. એ એટલો તેજસ્વી છે પરમાત્મા કે એનું તેજ મન ન ઝીલી શકે. મન તો પહેલા મરી જાય. બહુ સારી ભાષા પ્રયોગ છે. નિષ્ણાત કહો કે ખલાસ છીએ, કોઈ માણસ મરી જાય ને ત્યારે શું કેસ ખબર છે? અને શાંત થઈ ગયા છે, શું કે છે એટલે શાંત થઈ ગયા છે, કઈ એનો અંત આવી ગયો. હવે એ મન છે એ પ્રવૃત્તિ કરતું બંધ થઈ ગયું, મન મરી ગયું એટલે એની પ્રવૃત્તિ હવે ચાલુ રહે નહીં. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે નિષ્ણામ, રસસ્વાદત સુખ રૂપ જે અનુભવ યાકો ના, એમ પચ્છના સિદ્ધાશ્રમ. તો જેમ કે પોતાના ચૈતન્ય સ્વરૂપનું ધ્યાન કરતા, વિચારને ધ્યાન કરતા, વિચારમાં આજે મન છે, ધ્યાનમાં મન નથી, મન પાવે વિશ્રામ, મન ખલાસ થાય છે. વિશ્રામ એટલે ક્યાં ખલાસ થાય છે? મનની પ્રવૃત્તિ પછી ક્યાં રહેતી? ત્યાં જે અનુભવ થાય છે એમાં રસસ્વાદ કે સુખ જે સુખામૃતનો સ્વાદ છે, આત્મામાં નિજ આનંદનો, નિજાનંદનો, સુખામૃતનો આસ્વાદ છે, એ રસાસ્વાદને ભગવાને અનુભવ એવું નામ આપ્યું છે, સ્વાનુભવ એવું નામ આપ્યું છે. એ સ્વાનુભવથી પરમાત્મા થવાય છે, અહીંયા એ વાત લીધી છે. આવા સ્વાનુભવથી પરમાત્મા પદમાં પહોંચાય છે. તેથી આ ગ્રંથ જ એકલો એવા અનુભવને કહેનારો હોવાથી, પ્રકાશનારો હોવાથી એને અનુભવ પ્રકાશ એવું નામ નિત્યંજીએ કહેતું છે. અધ્યાત્મના જે પરમાગમો છે, આચાર્યએ જે અધ્યાત્મના પરમાગમો રચ્યા છે, સંસાર દર્શન સાર નિયમ સાર જ્ઞાન પરમાત્મ પ્રકાશ, એ પરમાગમોમાં જે અધ્યાત્મના સિદ્ધાંતોના મૂળિયા પડ્યા છે, એમાંથી ઉઠાવી ઉઠાવીને પોતાની મૌલિક શૈલીથી જ્ઞાનની આવી રચના કરતા હોય છે, ગ્રંથ રચના કરે છે, ત્યારે એ ગ્રંથોના મૂળિયા, આ બધા બધી વાતોના મૂળિયા એ બધા પરમાગમો. એમાંથી આ બધું ઉજું છે, મૂળિયા ત્યાં પડ્યા છે ને એમાંથી આ બધું પાંજરું છે. શું કહે છે? મન પણ બાજુમાં રહે છે, મન પર છે, મન તો અન્ય ચીજ છે, અન્ય વસ્તુ છે, અન્ય પદાર્થ છે, જ્ઞાન નિજ વસ્તુ છે. મન પર વસ્તુ છે, દ્રઢ મન તો ચોખ્ખે ચોખ્ખું પર વસ્તુ છે. આત્મનના આકારે જે ઇન્દ્રિય છે સૂક્ષ્મ પરમાણુથી જેની રચના છે, અને જે કોઈ પણ સાધન દ્વારા ઇન્દ્રિય જ્ઞાનથી જાણી શકાતું નથી એવું જેનું ત્યાં રચનાત્મક ખોખું છે એ દ્રય મન છે. અને ભાવ મન છે એ પણ પર છે, દ્રય મન તો ચોખ્ખું પર છે, પણ ભાવ મન કે જેમાં રાગ ઉપજે છે, વિકલ્પ અન વિકલ્પાંશ ઉત્પન્ન થાય છે, સૂક્ષ્મ કે સ્થૂળ વિકલ્પ એ પણ પર છે, અન્ય છે, પર છે એટલે અન્ય છે. અને જ્ઞાન નિજ વસ્તુ છે, અને જ્ઞાન છે એ પોતાની વસ્તુ છે, એ પોતાનો સ્વભાવ છે. એવી રીતે વિચારતા મન દૂર રહે છે, મનને પર પરપણે જાણતા, મનને સાથે નહીં લેવાની વાત પહેલેથી છે. આમાં કાયાને વાણીને તો એક બાજુ રાખ્યા છે, એની ચર્ચા જ નથી કરી, કેમ કે ધ્યાનમાં તો એની કોઈ પ્રવૃત્તિ નથી, પણ મનની પ્રવૃત્તિ છે. તો પહેલેથી એમ કહે છે કે મન પર છે, જ્ઞાન નિજ વસ્તુ છે. એમ વિચારતા, એવી રીતે વિચારતા તે મન દૂર રહે છે, મન આઘું રહે છે. સાથી કે પરમાત્મા પદ ગુપ્ત છે તેની મન છે તે વ્યક્ત ભાવના કરી ન શકે. મન છે એમાં તો વ્યક્ત ભાવના થાય છે, એટલે વ્યક્ત એટલે અહીંયા ઇન્દ્રિયના નિમિત્તે ભાવ થવો તેને અહીંયા વ્યક્ત ભાવના કહેવી, અને અતિન્દ્રિય ભાવ થવો તેને અહીંયા અવ્યક્ત ભાવના કહેવી. તો આત્મા જે અતિન્દ્રિય સ્વરૂપ છે, ઇન્દ્રિયાતીત સ્વરૂપ છે, ઇન્દ્રિયથી પર એવું જે સ્વરૂપ છે, એવું જે પરમાત્મ પદ છે, એ પરમાત્મ પદમાં મનથી પહોંચાતું નથી, મન તેની ભાવના કરી શકતું નથી. એટલે મનની ભાવનાને અહીંયા ઉડાવી. ભાવના બે પ્રકારે થાય છે, ભાવનાનું વિશે થોડું સ્પષ્ટ કે એક તો રાગથી મનથી ભાવે છે, અને એક જ્ઞાનમાં સીધું સ્વરૂપ જ્ઞાન ગોચર થાય છે, ઇન્દ્રિયના માધ્યમ વિના, સીધે સીધું ઇન્દ્રિયની આડશ વિના, જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાનમાં સીધું નિજપદ જ્ઞાન ગોચર થાય છે, ત્યારે જે જ્ઞાનમાં તેના પ્રત્યેની જે ભાવના અહોભાવના મૂલ્યાંકન એનું જે સ્વરૂપ છે, સ્વરૂપનો આકાર નિશ્ચિત થાય છે, સ્વરૂપ નિશ્ચિત થાય છે, એટલે સ્વરૂપનો આકાર, સ્વરૂપ નિશ્ચિત, સ્વભાવ નિશ્ચિત થાય છે, ત્યારે તેને તેની જ્ઞાન ભાવના કહેવામાં આવે છે. એનું મૂલ્ય કર્યું જ્ઞાને કેટલું, કે જેની કોઈ કિંમત કરવા માટે જગતની અંદર વસ્તુ નથી, એટલું એટલું મૂલ્ય કર્યું જગતમાં. એનું મૂલ્ય કરવા માટે કોઈ જગતમાં બીજી ટર્મ છે એને આની સાથે મૂલ્ય કરી શકાય, એને જ્ઞાનની ભાવના કહી. તો જ્યાં જ્યાં અધ્યાત્મનો વિષય ચાલે અને ભાવના ચાલે ત્યાં જ્ઞાનની ભાવના. અધ્યાત્મમાં પણ ભાવનાનો પ્રયોગ, ભાવના શબ્દનો પ્રયોગ આવે છે, ત્યાં જ્ઞાન ભાવનાની વાત છે. ઈચ્છા અને રાગરૂપ મનની ભાવનાની વાત ત્યાં નથી. વિકલ્પ હોય ત્યાં સુધી તે સાથ આપે, પણ એવી એક ચીજ છે કે આત્માના પવિત્રતાના તેજ પાસે તે મલિન ભાવ મરીન મરી ફીટે છે, ત્યાં મલિનતાનું સ્થાન નથી. છૂતને દૂર રાખતા હતા, ચાર વર્ણાશ્રમ થયા, એમાં મંદિરમાં અછૂતને ન પ્રવેશવા દીધું. અત્યારે કાયદો જુદો થઈ ગયો, ચાલ્યો, પણ નહીતર એ ભગવાનનું મંદિર હોય ત્યાં એને અંદર દાખલ ન થવા, બહાર ઉપાલીને દર્શન કરી દઈએ. દર્શન કરવાની છૂટ છે, નમન કરવાની, વંદન કરવાની છૂટ છે, પણ એને મંદિરમાં નહોતા આવવા દેતા. એક બાહ્ય મલિનતાના કારણે એ મેલું ઉપાડે છે, મેલું સાફ કરે છે, પછી ચમાર હોય, ભૂંગી હોય, ઢેડ હોય, ચામડા ચીરતા હોય, મરેલા પશુના ઢોરને ચીરતા હોય, માંસ વેચતા હોય, માંસ ખાતા હોય, અનાર્ય જેવા હોય છે. આમ આવ્યું છે, અનાર્ય કનિષ્ઠ જાત છે એટલે અનાર્ય જેવા છે. તો એને એને ત્યાં ભગવાનની નજીક ન આવવા દે. એનો અર્થ શું છે કે ભગવાનના મંદિરમાં જઈને દર્શન કરવા, એનો અર્થ કે ભગવાનની નજીક જઈને દર્શન કરવા. આપણે તો મંદિરમાં બે વિભાગ છે, એક આ મંદિર અને એક નિજ મંદિર આપણે કહીએ છીએ, જ્યાં ભગવાનનો ગભારો છે એને આપણે નિજ મંદિર કહીએ છીએ. તો અહીંયા કહે છે કે મન છે એને બહાર રહેવું પડે છે. મન છે એ મેલું છે. કેવું છે? મન રાગવાળું હોવાથી મેલું છે, અને એને બહાર ઊભું રહેવું પડે છે. એને નિજ મંદિરમાં પ્રવેશ મળતો નજીક નથી આવતું. પરમાત્મ પદ ગુપ્ત છે તે મન વ્યક્ત ભાવના કરી ન શકે. મનુષ્યમાં ચોથા ગુણ સ્થાને ધર્મ કયો છે? ત્યાં ચાંડાળ ને પણ ધર્મ થાય છે. ચોથો ગુણ સ્થાન પ્રગટે, પણ એને સાધુ પદ ન આવે. નીચ ગોત્ર માં સાધુ પદ નથી, કેમ કે ગુરુ પદ છે ને. સાધુ નું તો ગુરુ પદ છે, નિર્ગ્રંથ ગુરુ. નીચ ગોત્ર માં ગુરુ પદ નથી આવતું, કેમ કે ગુરુ ઉચ્ચ પદ છે અને આ નીચ પદ છે. કેવી વસ્તુ વ્યવસ્થા છે! શું કહે છે કે પરમાત્મ પદ ગુપ્ત છે, તેની મન વ્યક્ત ભાવના ન કરી શકે. સાથી કે પરમાત્મ ભાવના કરતા કરતા જ્યારે પરમાત્મ પદ મન દ્વારા આવી ભાવના કરે ત્યારે જ્ઞાન અને મન સાથે સાથે છે. એ જ્યાં જ્ઞાનમાં પરમાત્મ પદ નજીક આવે એટલે જ્ઞાન જ્યાં અભેદ થવા જાય છે પરમાત્મામાં, ત્યાં મન છે એ બહાર રહી જાય છે અને પરમાત્માના તેજથી પહેલાથી એ મન મરી ચૂકે છે. મનનો નાશ થાય છે, મનનો વિકલ્પ ત્યાં ઉત્પન્ન થઈ શકતો નથી, એ પરમાત્માથી દૂરી રહે છે. સાથી એ સૌર્યવાનના તેજથી કાયર સંગ્રામ વિના જ મરે. આમે જ્યાં યુદ્ધો જોવે ત્યાં અહીંયા એના હોશકો સુધી જાય, મરી ગયા તો મોત જ દેખાય એને. એમ ભગવાન પરમાત્મા આનંદ ગુણનો ધની છે, અનંત સામર્થ પરિપૂર્ણ સામર્થવંત છે. એને જ્યાં જોવે છે મન તો પહેલાં જ ખલાસ થાય છે, અહીંયા મારું કામ નથી. લડાઈ કિરાયના જ મરે, સૂર્યના તેજથી અંધકાર પહેલેથી જ નાશ થઈ જાય તેમ અહીં જાણવું. ખુશી